તારીખ 31/10/1998 શ્રી સમયસર કલષ્ટિકા શ્લોક નંબર 126 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું તારંગામાં પ્રવચન.
સંસ્કૃત ભાષાને એક છેડો છે એ મહાકવિ કાલિદાસ નું રચેલું શાકુંતલ છે. શકુંતલા નો ઇતિહાસ છે, શાકુંતલ નાટક છે. સંસ્કૃત સાહિત્યની અંદર સાહિત્યનો છેડો ક્યાં આવે એથી આવ્યું. ગુજરાતી ભાષામાં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર લખ્યું છે. ગુજરાતી ભાષાના સાહિત્યમાં તો એવી ગ્રંથ રચના કોઈ નથી કરી એ સરસ્વતી ચંદ્ર લખ્યું. એમ અધ્યાત્મના ક્ષેત્રમાં દિગંબર આચાર્યમાં જે અધ્યાત્મ રચનાઓ છે, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર વગેરે, એ કુંકુંદાચાર્ય અધ્યાત્મનો છેડો હતો. અને એને અધ્યાત્મ જોતું હોય એમને સમયસાર પ્રવચનસાર નિયમસાર એ ત્રણ ગ્રંથો છે મુખ્ય. પંચાસ્તિકામાં અધ્યાત્મ છે ખરું પણ પ્રાઇમરી સ્ટેજની વાત છે. નવ તત્વ અને સદ્રવનું વર્ણન કરી અને પાછળ થોડું અધ્યાત્મ લીધું છે. એમનું સાહિત્ય જ અધ્યાત્મ પ્રધાન છે. અષ્ટપાવળું છે એ દાર્શનિક ગ્રંથ છે. કુંકુંગાચાર્ય છે એ સંક્રમણ કાળમાં ઉત્પન્ન થયા. સંક્રમણ કાળ એટલે શ્વેતાંબર મતની શરૂઆત જયારે થઈ એ વર્ષોમાં વિક્રમ સંત 49 આસપાસ એમનો ઉદય હતો અને એમનું હૃદય કતરી ઉઠ્યું. અરે તીર્થંકરોનો માર્ગ વિકૃત થાય છે અને એનો ફેલાવો થઈ ગયો છે જોરશોરથી, એટલે એમણે બળવો પોકાર્યો. એક વખત તો બળવો પોકારે જ્ઞાની હોય કે આચાર્ય રહી ન શકે, શાંતિ શીખ્યા પછી જ્ઞાતા દ્રષ્ટા ન થાય. સિદ્ધાંત તૂટતો હોય ત્યાં જ્ઞાતા દ્રષ્ટા બનવું ન હોય. કુંકુંકા આચાર્ય જેવા સમર્થ આચાર્ય એક દાર્શનિક ગ્રંથની દર્શન અપેક્ષાએ જો રચના કરી હોય તો તે અષ્ટપાવળ ગ્રંથ છે. અને એમાં મુખ્યપણે એમણે મુનિદશાનો વિષય લીધો, કેમ કે 6-7 ગુણ સ્થાનથી ધોરી માર્ગ છે, મોક્ષનો માર્ગ તો તથા ગુણ સ્થાનથી શરૂ થાય છે પણ નીચે એટલો બધો મુખ્યપણે નથી ગણાતો. તથા 5 ગુણ સ્થાન વાળાનો 6-7 ગુણ સ્થાનથી ધોરી મોક્ષ માર્ગ છે. નેશનલ હાઈવે હોય ને એવી રીતે એ મુનિ પોતે મુનિ દશામાં હતા પાછા. મુનિપણું કેવું હોય એ વર્ણન એમણે અષ્ટપાહુડના જુદા જુદા પાહુડના અધિકારોની અંદર 8 અધિકારો છે એની અંદર કીધું છે. ક્યાંક ક્યાંક સમીર દ્રષ્ટિની પણ વાત લીધી છે પણ મુખ્યપણે મુનિ દશાની વાત છે, કેમ કે એ દાર્શનિક ગ્રંથ છે. શ્વેતાંબરના મુનિ છે એવા મુનિ ન હોય, કેમ કેવું છે મુનિ હોય નહીં. એના ઉપરથી ગુરુદેવે જોરશોરથી એ વાત કરી એટલે આખો શ્વેતાંબર સંપ્રદાય વિરુદ્ધ થઈ ગયો. અને કુંકુંડાચાર્ય દ્રવલિંગીનો પણ નિષેધ કર્યો છે અષ્ટપાવમાં કે અસંયમી છે. ભાવલિંગ જેને પ્રગટ નથી કર્યું અને જે મિથ્યાત્વ દશામાં દીક્ષા અંગીકાર કરીને મુનિ તરીકે માને છે અને મનાવે છે, ન માનતા એની વાત જોઈએ છે તો પ્રયત્નશીલ હોય મુમુક્ષુ તો એમ કે અમે મુમુક્ષુ છે. મુનિ દશામાં હોય તો પ્રથમ ગુણ સ્થાન આવવું બાકી છે પણ માનતા મનાવતા હોય ભલે પંચમહાયુગમાં 28 મૂળગુણ શુદ્ધ પાડતા હોય, અત્યારે પાડે છે એ વર્તને શુદ્ધ પાડતા હોય તો અને અસંયમ કીધા છે. અસંયમ ન વંદેહી એ સૂત્ર ઉપર પોતે જાહેર કર્યું છે. અસંયમ ન વંદેહી અસંયમીને વંદન નહીં કરો. સુતામર તો દૈવલિંગીમાં છે નહીં, એ તો દિગંબરના દૈવલિંગી માયા આવતા નથી એટલે એ અસંયમી છે તો ત્યાં મને ગૌરવ છે. પણ અર્થબૂર્તે કરે છે વસ્ત્રધારીઓ કે નિર્વસ્ત્ર સાધુ હોય પણ જો 6 સ્થાનમાં ભાવલિંગી દશા ન આવી હોય તો તેનો અમે સંયમ ગણતા નથી, કેમ કે સમય પ્રકારે સંયમ નથી. માટે ચોથું સ્થાન હોય તો એ માન મુનિ તરીકે માને બનાવે નહીં ને, સર્વ નાખીને માને બનાવવા નહીં. મુમુક્ષ હોય તો માને બનાવે નહીં, જાગૃત હોય તો કથા પાટવા વાળો તો માને મને મને સવાલ હવે અહીંયા વેદજ્ઞાન કેવી રીતે થાય છે એની જરા સૂક્ષ્મ વાત કરી છે. એટલે એ સૂક્ષ્મતા શું છે અહીંયા અહીંયા પ્રયોગની સૂક્ષ્મતા શું છે એ આ જગ્યાએ બહુ સારી આવી છે. 126મા વર્ષમાં શ્લોક છે, શૈવરૂપ્યમ જળ રૂપતામ ચ દોધતો કૃત્વા વિભાગમ જળ અંતર દારણ દારણે ન પરુતો જ્ઞાનસ્ય રાજસ્ય છ ભેદજ્ઞાન મૂલ્ય કે નિર્મળ મુદમ મુદ્વધમ અધ્યાસિતા શુદ્ધ જ્ઞાન ધનો ધનોગમ એક ગુણા સંતો જ્યોતિચ્યુતા. ઇદમ ભેદજ્ઞાન મૂલ્ય ઇદમ શબ્દનો અર્થ થાય છે આ, આ એટલે પ્રત્યક્ષ, આ એટલે પ્રત્યક્ષ. પ્રત્યક્ષ કે વર્તમાનમાં વિદ્યમાન એવું જે ભેદ જ્ઞાન, એ ભેદ જ્ઞાનથી શું છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ ભેદ જ્ઞાન સફળ થઈ ગયું છે એમ ચર્ચા કરે છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન સફળ થતા શુદ્ધ સ્વરૂપનો જે અનુભવ થયો તે પ્રગટ થાય છે. સંવારમાં શું પ્રગટ થાય કે વિજ્ઞાન પ્રગટ થાય એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય. એને સ્વાનુભવ થયો એમ કયો કે વિજ્ઞાન થયો એમ કયો? વેદ પડી ગયો જુદો રાગ છે એટલે ભાવ કર્મ છે, ઉદય છે એટલે દ્રવકર્મના ઉદય છે, અને બારમા સંયોગ સરેરાજી નવકર્મના ઉદય છે. જુદો પડી ગઈ અને શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર્યો એવું વિજ્ઞાન પ્રગટ થાય છે. એ વિજ્ઞાન કેવું છે અથવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કેવો છે? નિર્મલમ નિર્મળ છે, જેમ વિભાવમાં દુઃખ છે અને એ અનુભવતા કોઈને સુહાતું નથી, ગમતું નથી, એ જીવ માત્ર ને દુઃખ એમ જ મલિનતામાં આત્મા નિર્મળ સ્વરૂપે હોવાથી સ્વચ્છત્વ શક્તિ એનું સ્વરૂપ હોવાથી મલિનતા પણ કોઈને ગમતી નથી. મલિનતા છે એ દેખાવી જોઈએ, જેમ દુઃખ આકુલતા દેખાવી જોઈએ એમ મલિનતા પણ દેખાવી જોઈએ. મોક્ષને અનુભવ આકુલતાથી કરાવાય છે, કેમ કે બંને જે વિભાવના મુખ્ય ફેક્ટર છે એમાં આકુલતા સ્થૂળ છે અને મલિનતા જરા સૂક્ષ્મ છે. આકુલતાને પકડતો થાય તો આગળ જતા મલિનતાને પણ પકડતો થાય, અને બે પોતાના ભાવમાં પકડાય તો ત્યાંથી ખસવાનો પ્રયત્ન થયા વગર, પાછો વળવાનો પ્રયત્ન થયા વગર મલિનતાનો સ્થૂળ દ્રષ્ટાંત આપો કે કોઈ તમારા વખાણ કરે છે, અરવિંદભાઈ તમે આમ, અરવિંદભાઈ તમે આમ, અને એ માણસના અમો હેતુ તમને નુકસાન પહોંચાડવાનો હોય. વખાણ કરીને શું કરવાનું હોય કે તમને સારી રીતે નુકસાન કરવાનું હોય, તો આપણે શું કહીએ? મેલો થયો કોઈકનો, જરાક ધ્યાન રાખજો. આ માણસ કોઈકનો એટલે એના અંતર પરિણામનો મેલ છે, બહારમાં તમને નહીં દેખાય. આ મેલો માણસ છે એમ કે પછી કોઈ તીવ્ર વિષય કે કસાયના પરિણામ કોઈને થાય તો પણ આપણે શું કહીએ છીએ? તીવ્ર રસવાળા થાય ત્યારે તો મેલા પરિણામ છે, બે મેલા પરિણામ છે. અથવા એ સિવાય ત્રીજો દ્રષ્ટાંત લઈએ કે શુદ્ધાત્મા સ્વરૂપે પરિણમેલા એવા જે પૂજ્યપદ છે, દેવ ગુરુ શાસ્ત્ર અને જ્ઞાની પુરુષ છે, એ શુદ્ધ થયા છે એટલે એને પૂજ્ય કહીએ છીએ. એમને પૂજવાનું કારણ પવિત્રતા છે, બીજું કાંઈ નથી. પુણ્યથી પવિત્રતાને લીધે એ પૂજ્ય છે. ધર્મ પૂજ્ય છે એનું કારણ કે ધર્મમાં પવિત્રતા પ્રગટ થાય છે. તો પવિત્રતાનો વિરોધી ભાવ કયો કે બોલીએ છીએ? પવિત્રતાનો પ્રતિપક્ષમાં ભાવ કયો છે? તો કે મલિન ભાવ છે. દેવગુરુ શાસ્ત્ર સંતોષનો કોઈ વિરોધ કરે છે ત્યારે પણ એમ કહેવાય છે કે આ જીવના પરિણામમાં મલિનતા ગણે છે. શું કહેવાય? મલિનતા ગણે છે. પછી ભલે શાસ્ત્ર વાંચતો હોય કે તપ કરતો હોય કે ભક્તિદા કરતો હોય, ગમે હવે આપણે ભૂમિકા હોય મોમક્ષોની ભૂમિકાની વાત લઈએ. ધર્મ છે, ધર્મ પવિત્ર છે અને ધર્મ વિરુદ્ધપણું છે એ મલિનપણું છે. તો ધર્મનો અને ધર્મના આયતનો છે એવા દેવગુરુ શાસ્ત્ર પુરુષ એની વિરુદ્ધ કોઈ જાય છે ત્યારે એની મલિનતા, પરિણામની મલિનતા ગણવામાં આવે છે. અને મલિન પરિણામ વાળો જીવ છે એમ કહેવું છે. હવે બીજી એક ભૂમિકાની વાત કરીએ કે જીવનો જે સંસાર ઉપાસનાનો અભિપ્રાય છે એ મલિન અભિપ્રાય છે. સંસાર ઉપાસનાનો જે અભિપ્રાય છે એ મલિન અભિપ્રાય છે. અને મારે કોઈ પણ ભોગે સંસાર ન જોઈએ એને માટે જે જીવ વેદનામાં આવે છે કે આ પરિભ્રમણના દુઃખો મારે કોઈ પણ ભોગે ન જોઈએ, આ 84 લાખમાં રખડપટ્ટી મારે હવે ન જોઈએ, એવી વેદનાથી જ્યારે જીવનો અભિપ્રાય પલટાય છે ત્યારે જ્ઞાનીઓએ એને અંતઃકરણની શુદ્ધિ કીધી. શું કીધું? અંતઃકરણની શુદ્ધિ કીધી. એટલે એ પહેલા અંતઃકરણ મળી નતું. જીવનો સંસાર ઉપાસવાનો અભિપ્રાય એમ મન સાજો અખંડ રહે અને એ જે ધર્મના ક્ષેત્રમાં ગમે તે સાધન કરે, ચાર કરો નિપુણ તે જાણો, એ બધું નકામું જવાનું. કેમ કે એના અભિપ્રાય અનુસાર પરિણામ થશે અને એનો સફળ આવશે. સંસાર કોઈ બાંધી રખડશે, પુણ્ય મંદિર ભોગવવા જતા પાપ બાંધશે અને પુણ્ય પાપના ચક્કરમાં પડી જશે. એટલે મોક્ષ માર્ગને પહોંચવા માટેનું પહેલું સ્ટેજ જે લીધું એમાં સૌથી પહેલા અંતઃકરણને શુદ્ધિ કરાવી છે. શું કરેલું? અંતઃકરણની શુદ્ધિ કરાવી. હવે વાંધો નહીં, હવે આગળ વધે તો બરાબર છે, આજથી પહેલા આગળના સ્ટેજની કોઈ પણ ક્રિયા કરે છે, કોઈ પણ શુભ ભાવ કરે, અંતકરણ મલિન છે, આમ નહીં થાય. અંતકરણ મેલું છે, આ પાયાની વાત છે. મલિનતા કોને કહેવી? અભિપ્રાયની મલિનતા અને પરિણામની મલિનતા, એ મલિનતા દૂર કરવા યોગ્ય છે, નાશ કરવા યોગ્ય છે. તો કે વેદજ્ઞાન કેવું છે કે નિર્મલમ, નિર્મળમાંથી વાત ચાલે, કેમ કે તો અનુભવ થયો એમાં શુદ્ધ દશા પ્રગટ થઈ, પવિત્ર દશા પ્રગટ થઈ, માટે તેને નિર્મળ છે. નિર્મળ એટલે શું? રાગ દ્વેષ અને મોહ રૂપ અશુદ્ધ પરિણામથી, અશુદ્ધ પરિણતિથી રહી છે. કેમ કે બધામાં મલિનતા છે, રાગે મલિન છે, કોઈ પણ વિભાવ મલિન છે, અને તેનાથી રહિત એવું જે પરિણામ એને વેદજ્ઞાન કે છે અને સ્વાનુભવ કે છે. વળી કેવું છે કે શુદ્ધ જ્ઞાન ઘનોઘન, શુદ્ધ સ્વરૂપનું ગ્રહણ જ્ઞાન તેના સમૂહનો પુંજ છે. શું છે? શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે. એ પોતાના શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરે તે જ્ઞાન શુદ્ધ, ગ્રહણ કરે એટલે અનુભવ કરે, એટલું જ્ઞાન માત્ર જ્ઞાન એનો અનુભવ કરે તે શુદ્ધ જ્ઞાન છે. તેનો ઘન એટલે સમૂહ. સવારે સૂર્ય ઉગ્યો ત્યારે આપણે કહ્યું કે આ તેજ, તેજનો પુંજ છે. અબજો બાય પછી પણ આટલો પ્રકાશ આપે છે તો ત્યાં કેટલો પ્રકાશ છે? એમ અજ્ઞાનમાં પણ વિવેક કરે છે જ્ઞાન, કે આ અજ્ઞાન ન જોઈએ, આ અજ્ઞાનનું ફળ મારે ન જોઈએ, તો એની નિર્મળતા કેવી, કેવી નિર્મળતા? એટલે જે શુદ્ધ શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન છે એમાં તો ઘણી ઘણો સમૂહ છે. શુદ્ધતાનો જ્ઞાનનો ઘણો સમૂહ છે, એ જ્ઞાનનો કુંજ છે. એટલે જે પરિણમન આવ્યું શુદ્ધ પરિણમન, એ શુદ્ધ જ્ઞાનનો કુંજ છે. એમ કીધું જોઉં છો તો એને શુદ્ધ જ્ઞાનનો કુંજ કીધો, સમૂહ કીધો, હણું ઘણી શુદ્ધિ આવી એમ કે છે. કેમ કે અનંત સંસારને બાળી નાખો, સંસારની અનંતતાને પહેલે પગથિયે બાળી નાખી. અસ્તિત્વ લઈએ તો હું જ કહેવા જતો હતો કે પોતાનું જે સિદ્ધ પદ છે, પોતાનું જે સિદ્ધ પદ છે એનો સાક્ષાત્કાર કર્યો, અને એવું મજબૂત મૂળ ઊભું કર્યું, એવું મજબૂત મૂળ ઊભું કર્યું કે એ બતાવવા માટે મહાપુરુષોના પુરાણો લખાયા, કે જુઓ આ ઝંઝાવાત કેવા કેવા ઉદયો આવ્યા, પહેલા નથી. સમય દર્શન મૂળ છે, મૂળમાંથી અહીંયા નથી. એવો મોક્ષ પદનો પાયો, મજબૂત પાયો જેને નાખ્યો, એનો મોક્ષ થાય થાય ને થાય જ. ઇટાલીમાં પીઝા નામનું શહેર છે, એમાં એવું ટાવર છે, કેટલા મારું બાપતર માળતા હતા, બાપતર જેટલા માળતા ગોળાની અંદર, ગોળાઈ તો સારી રહી હતી એવું માનું છું. બહુ સમજે હા, ઢોલ તો મિનારો પણ એ તો બહુ, એને ગોળાય છે નીચે 50-એક ફૂટની હશે, 50-એક ફૂટની ગોળાઈ હશે. પછી એના ઉપર એક પછી માર કર, થોડા થોડા હાકડા માર કર્યા હતા ઉપર, એમ ઠીક 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 પડવું હતું, છેલ્લો મારે ઠીક ઠીક પડો હતો, પણ ઢળેલો હતો ત્રાસો. કેમ પડતો નહીં હોય ત્યાં, ત્યાં તો વાજ વાવાઝોડું વરસાદ નહીં થતા હોય, ત્યાં હવા નહીં આવતી હોય, બાપતું માળનું ઊંચું મકાન એટલું હતું, આજુબાજુમાં ત્યાં પછી પવન રોકાય એવી જગ્યા નથી. હું ખુલ્લું બોલું છું, એ ચર્ચ છે પણ એ આગળ જરા બધી જગ્યાએ પવન તો આવે ને, ઇટાલીમાં તો ત્રણ બાજુ દરિયો છે, પણ અમે જમીનનો છેડો જાય છે યુરોપમાં, ઇટાલીનો દેશ છે એટલે ત્યાં તો હોય, પણ એ મકાન વર્ષોથી પડતું નથી. કારણ શું? એનું પાયો જે નાખ્યો છે એનું એન્જિનિયરિંગની વિશિષ્ટતા છે. પાયો નાખ્યો ને એની એન્જિનિયરિંગની વિશિષ્ટતા છે. લોકોનું મકાન દેખાય છે પણ એના જાણકારનો પાયો દેખાય. એમ મુનિરાજને તમે જુઓ, અરિયંત પરમાત્માને જુઓ, શિવ પરમાત્મા તો દેખાતા નથી, અને મુનિઓના ઉત્સર્ગ પરિષદ જુઓ, સ્વથાગુણ સ્થાન વર્તી ક્ષાયિક સંગીત વ્યક્તિઓના ઇતિહાસો બહુ પ્રસિદ્ધ છે. આ બધા મકાન હલતા કા નથી? એનો પાયો મજબૂત છે એટલે નથી હલતા. એટલે બહુ ભલે મોક્ષમાર્ગની શરૂઆત છે, ભલે મોક્ષમાર્ગની શરૂઆત છે પણ ઉપલબ્ધિ બહુ મોટી છે. કેવળ જ્ઞાનની લબ્ધિ પ્રગટ થાય, શ્રદ્ધા જેવો મુખ્ય ગુણ સંપૂર્ણ શુદ્ધ થઈને પરિણમે, સંપૂર્ણ શુદ્ધ થઈને એટલે પોતાની અનંત શક્તિથી પ્રગટ થાય, કે સાતમી નારકીની વેદના એને ગૌણ કરાવી દે અથવા એને ચ્યુત ન કરાવી શકે. વેદના તો પહેલા છે, સંકેત તો પછી છૂટ્યા. કોઈ સંકેત લઈને તો સાતમી નારકી ન જાય, ત્રીજી નારકીથી નીચે ન જાય, નરકનો દંડ પડે તો ત્રીજી નારકીથી નીચે ન જાય, ચોથે પાંચમે છઠ્ઠે હાથમાં જે નારકીના સમૂહ દર્શન થાય બધા સંસ્કારી જીવો નવું સમૂહ દર્શન કરે, અને ચોથે પાંચમે છઠ્ઠે સાતમે ઉત્તરો ઉત્તર પીડાના પ્રકાર જાજા છે, તીવ્રમાં તીવ્ર પ્રકારો પીડાના છે, તો પણ ત્યાં એ પીડાને ઓવરટેક કરીને આનંદનો અનુભવ થાય. આનંદનો અનુભવ ક્યારે થાય? પીડાનો ઓવરટેક કરે ત્યારે જ થાય ને. એવી તાકાત પ્રારંભમાં સંકેત થાય ત્યારે હોય. એટલે એમ કહે છે કે પુંજ છે શક્તિનો, પુંજ પ્રગટ થયો. વળી કેવું છે કે એકમ, એક એટલે સમસ્ત ભેદ વિકલ્પથી રહે છે. આવું દેશના સ્વરૂપનો અનુભવન છે એ સમસ્ત ભેદ વિકલ્પથી રહે છે, નિર્વિકલ્પ દશારૂપ છે. હવે મુખ્ય વિષય એવો છે, આ તો અનુભવનું વર્ણન કર્યું. હવે એમ કહે છે કે એવું વેદના થાય કઈ રીતે, એ તો કયો એનું કારણ બતાવો અમને. આ તો તમે કાર્યની પ્રશંસા કરી, બહુ સારું કામ હતું એટલે કાર્યની પ્રશંસા કરી, પણ કારણ કયો? કેમ કે અમારું તો કારણથી મતલબ છે, કાર્ય તો આપોઆપ જ છે. એ પ્રશ્ન રાજમાં જીવ ઉઠાવ્યો. તો કઈ રીતે થાય તે કહે છે કે જ્ઞાનસ્ય રાગસ્ય ચ દ્વયોઃ વિભાગમ પરતઃ કૃત્વા. જ્ઞાન એટલે જ્ઞાન, ગુણ, ગુણ એટલે વેદન. જ્ઞાન ગુણ માત્ર એટલે જ્ઞાન વેદન માત્ર જીવના પરિણમનમાં, અને બીજું જીવના પરિણમનમાં અશુદ્ધ પરિણતે મોહ રાગ દ્વેષ જે કાંઈ હોય તે બંનેનું ભિન્ન ભિન્નપણું એકબીજાથી કરીને ભેદજ્ઞાન પ્રગટ થાય છે. શું કે છે, એ બંનેને જુદા પાડે ત્યારે અનુભવ થાય. જ્ઞાન વેદનથી રાગને ભિન્ન પાડે. ભિન્ન પાડે એટલે શું, કે અત્યારે રાગનો પોતાપણે અનુભવ કરે છે, પોતા રૂપે કરે છે, એ અનુભવ નહીં કરતા. જોડે જે જ્ઞાન વેદન રહ્યું છે અને જ્ઞાન વેદનનો પોતાપણે અનુભવ કરે અને રાગમાં પોતાપણાનો અનુભવ છોડે તો એક સાથે થાય. આનો અનુભવ કરે એટલે આનો અનુભવ છૂટી જાય, ત્યારે ભેદજ્ઞાન ઉત્પન્ન થાય. જ્ઞાન ક્યારે હતું કે જ્ઞાન પોતે જ્ઞાન રૂપે હોવા છતાં રાગને પોતા રૂપે અનુભવ કરતો હતો, વેદન કરતો હતો, એટલે એને અજ્ઞાન કીધું હતું. બસ આટલી પડખું ફરવાની વાત છે. રાગ બાજુ પડખું ફરેલો છો એ કહે છે, પડખું ફરેલો તારા જ્ઞાન બાજુ આવે તો જ્ઞાનમાં જ્ઞાનમાં તું પડખું ફેરે. રાગને અનુભવવાનો છોડ અને તારો પોતાનો અનુભવ કરને, એ અનુભવ કરવો એવો તારો સ્વભાવ છે. જ્ઞાન જ્ઞાનને અનુભવે એવો જ્ઞાનનો સ્વભાવ છે, જ્ઞાન રાગને અનુભવે એવો જ્ઞાનનો સ્વભાવ નથી. તો નિર્વિકલ્પ અનુભવ ક્યારે થાય, નિર્મળ અને અભેદ નિર્વિકલ્પ, ચાર રીતે જ્ઞાનને અને રાગને અનુભવમાં જુદા પાડે ત્યારે. કેવી રીતે છો, કેવા છે તે બંને? તો કે જ્ઞાન ગુણ કેવો છે અને રાગ કેવા છે, કેમ જુદા પડે એનું સ્વરૂપ તો તમે બતાવો. કે તો કે ચૈતન્ય માત્ર જીવનું સ્વરૂપ. જીવનું સ્વરૂપ કેવું છે, ચેતના માત્ર, ચિન્ન માત્ર, એ જીવનું સ્વરૂપ છે. લાંબી કાંઈ ચર્ચા નથી કરતા, કેમ કે નિર્વિકલ્પ અનુભવ કરાવો છે. એમાં આટલા આટલા ગુણ ભેગો છે એવું કરીને વિકલ્પ નથી ચડાવો. આનંદ પણ છે ને અસ્તિત્વ છે ને પ્રભુત્વ છે ને સ્વચ્છત્વ છે ને વિભુત્વ છે ને કાંઈ નહીં, ચિંત માત્ર ભાવમાં બધું આવી ગયું. તમે રાગ કેવો છે, અશુદ્ધ પરિણતિ એને અહીંયા રાગ કહે છે. પછી એમાં મોહ હોય, દ્વેષ હોય, ગમે તે હોય, અશુદ્ધ પરિણતિને અહીંયા રાગ કહેવો છે. વિભાવને રાગ કહેવો છે. જ્ઞાનનું વેદન અને સાથે જોડે રહેલું વિભાવનું પરિણમન, એ પરિણમનમાં બે છે બધાય જીવન. તે બંનેનું ભિન્ન ભિન્નપણું, તે બંનેનું ભિન્ન ભિન્નપણે અનુભવ એકબીજાથી કરવાથી વિજ્ઞાન પ્રગટ થાય છે. એટલે શું કીધું, ચેતન માત્ર જીવનું સ્વરૂપ, જડત્વ માત્ર અશુદ્ધપણાનું સ્વરૂપ. અશુદ્ધપણાનું સ્વરૂપ શું કીધું, અશુદ્ધ રાગ દ્વેષ મોહ તો જીવના પરિણામ છે, અને જળ કેમ પીધા, કેમ કે જ્ઞાન હોય તો જાણે, આત્મા હોય તો જાણે, તારે જાણતા નથી. જેમ જળનું રજકણ પોતાને જાણતા નથી પરમાણુ, એમાં રાગાદી ભાવો પણ પોતાને નથી જાણતા. વળી પૂતગળ રજકણ જે કર્મનો ઉદય છે એમાં તદાકાર થઈને, તન્મય થઈને, તેવો આકાર ધારણ કરીને ઉત્પન્ન થયેલા છે. એટલે જળ જેવા થયા છે માટે તેને જળ કહીએ છીએ. જળ જેવા ચેતનના ભાવ થવાથી એને અમે જળ કહીએ છીએ. ક્રોધનો ઉદય આવ્યો એટલે થયો ક્રોધ, લાલ હું એ ભાવ કેવો, કે જળ કેમ કેવો, અંદર કર્મ પ્રકૃતિનો ઉદય છે. એવો જ ભાવ ધારણ કર્યો જીવે, એ ભાવ જળ છે. પણ એનું જળત્વ ક્યારે જણાય, કે જ્ઞાનને વિદે ત્યારે. એનાથી ભિન્ન પડીને જ્ઞાનને વિદે ત્યારે એનું જળપણું અશુદ્ધિનું જ્ઞાન થાય છે. અશુદ્ધિ તો કે મલિનતા અને આકુરતા, અને ચેતનથી જળ વિપરીત છે તેની વિપરીતતા. આ ત્રણે ફેક્ટરનું એક સાથે જ્ઞાન થાય વિભાવમાં, અને ત્યારે ભેદજ્ઞાન થાય. ત્યાં સુધી ન થાય, એકને પકડે ત્યાં સુધી ભેદજ્ઞાન ન થાય, થોડોક રસ ઘટે. બેને પકડે એટલે ઓર રસ ઘટે. ત્રણે ત્રણને એક સાથે પકડે, કેમ કે ત્રણે અભેદ છે વિભાવમાં, જુદો પડી જાય. એને પકડે ક્યારે, કે જ્ઞાનને લીધે ત્યારે. કેમ કે જ્ઞાન વેદન એકાંતે શુદ્ધ છે, એકાંતે શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ છે, અનુભવ છે. તો કે એવી વાત તો તમે કરી ત્યાં સુધી ઠીક છે, કે સ્વાનુભવ તો આ પ્રકારે રાગને જ્ઞાનને જુદા પાડવાથી થાય. પણ જુદા પાડવા કઈ રીતે ઉપયોગ, બહુ સરસ વાત કરી છે. આ કળશમાં જે મુદ્દાની વાત કરી છે ને, એકદમ પિન પોઈન્ટ વાત કરી છે. જુદા પાડવા કઈ રીતે એ પ્રયોગ દેખાડો ને, આ તો તમે કીધું આ નથી જુદો પડે, આ નથી જુદો પડે, આમ અનુભવ કરે, આમ અનુભવ ન કરે, એ બધી વાત ઠીક છે. પણ ભાઈ પંદર કેવી રીતે પાડવા, અમારે અંદર પરિણામમાં કેવી રીતે પાડવા, એ મુદ્દાની વાત છે. અમારા માટે મુખ્ય વાત છે એ કહેવાય, એમ કે છે શાના વડે ભીનપણું કર્યું. એ બેનું ભીનપણું કયા સાધનથી કર્યું, એને ભીન પાડવા પણ શેનાથી પાડવા, કે હાથમાં કાંઈક હથિયાર તો જુઓ, અંદર કટકા કરીએ બેની વચ્ચે. હા, શેના વડે ભીનપણું કર્યું છે એ જવાબ એમ બહુ સરસ રાજમર્જી આપ્યો છે. કે અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ છે એવું જે કરવાથી સાધન છે. અંતર દારુણ દારણ એના બહુ સેન્સ બહુ સારી છે. દારૂણપણે એટલે તીવ્રપણે, અંતરમાં તીવ્રપણે. દારણ એટલે વિદારણ કરવું, જુદા પાડવું. દારૂણ વિદારણ કરવું એટલે તીવ્રપણે જુદા પાડવું. તીવ્રપણે જુદા પાડવું એટલે દયા રેખા વગર ઘા કરવો, એમ કે છે. નિર્દય થઈને દારૂણ દારણ એને એમ કે છે. કે આ તો સૂક્ષ્મ વિકલ્પ છે આત્માનો, બહુ જૂનો સૂક્ષ્મ આત્માનો ઊંચાનો ઊંચો શુદ્ધ ભાવ છે, તો કે એની દયા ન રખાય, એની દયા ન રખાય. અંતર દારૂણ દારણ એટલા શબ્દનો અર્થ અમને શું કર્યો, કે અંતર એટલે અંતરંગ. અત્યાર સુધી ઉપયોગ સ્થૂળ હતો એટલે વિભાવની આકુલતા પકડાતી હતી, બહુ સ્થૂળ હતો એ ન પકડાય. આ તો હું મુમુક્ષુની ભૂમિકામાં પકડતો થયો એટલે હજી સ્થૂળ ઉપયોગ છે. કેમ કે નાસ્તીને પકડે છે, આકુળતા અને મલિનતાને પકડે છે ત્યાં સુધી એવી સ્થૂળ પૂર્વે નાસ્તીને પકડે છે. પણ લક્ષ આ બાજુનું છે એટલે વાંધો નથી. પ્રેક્ટિસ કરતા 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 આત્મકલ્યાણની રૂચિના કારણે ઉપયોગ સૂક્ષ્મ થશે એટલે અંતરંગમાં જ્ઞાનના અંતરંગને જોઈ શકશે. જ્ઞાનમાં પણ જ્ઞાનને જોશે અને જ્ઞાનમાં જ્ઞાનના અંતરંગને જોશે. જ્ઞાનને પણ બે અંગ છે, અંતરંગ અને બહિરંગ. જે બહિરંગ જ્ઞાન છે, બાહ્ય જ્ઞાન છે, એ અનેક પદાર્થોને જાણતો, જેમાં અનેક પદાર્થોની આકૃતિ ફોટા પડે છે એ બાહ્ય જ્ઞાન છે, અથવા જ્ઞાનનું એ બહિરંગ છે, બાહ્ય અંગ છે. ત્યાં જે જ્ઞાન સામા એ જ્ઞાન વિશેષ છે, કેમ કે અનેક વિશેષતાઓ ધારણ કરે છે તેને જ્ઞાન વિશેષ કહે છે. પણ માત્ર જ્ઞો પણે જે એક જ્ઞાનની કોમન ફેક્ટર એ છે, જાણવું જ્ઞો, એમાં એક જ્ઞાન વેદન છે, એ અંતરંગમાં છે. શેમાં છે? અંતરંગમાં જ્ઞાન વેદન છે. તો કે જ્ઞાનના અંતરંગમાં જે સૂક્ષ્મ દૂરભૂત થયેલું જે જ્ઞાન વેદન છે માલુમ પડતું નથી, એને અનુભવ દ્રષ્ટિથી જોવું. અનુભવ દ્રષ્ટિ એટલે અનુભવનો દ્રષ્ટિકોણ પકડીને સાધ્ય કરીને, કે જ્ઞાનના અનુભવ શું થાય છે, મારા જ્ઞાનના અંતરંગમાં મને જ્ઞાન વેદન એટલે કેવી રીતે થયું, એનું વેદન શું થાય છે, એવો ઉદ્દેશ ધારણ કરીને. જો કોઈ જીવ પોતાના વિશેષ જ્ઞાનને સામાન્ય જ્ઞાન તરફ લઈ જાય એટલે અંતરમાં વળે, વિશેષ અંશ અંતરમાં વળ્યો, એનું નામ અંતર્મુખ પણ ઉઠ્યું, એનું નામ સ્વસન્મુખ પણ ઉઠ્યું. અને એ અંતર્મુખ થાય ત્યારે જુદો પડે, બહિર્મુખ રહે ત્યાં સુધી જુદો ન પડે. અંતર્મુખ થવાની અહીંયા કળા દેખાડી છે, પ્રયોગાત્મક વાત કરી છે. અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ થઈ એવી જે અનુભવને જ્ઞાન અનુભવને જ્ઞાનના વેદનને અંતરમાં ગ્રહણ કરવાની જે ક્રિયા થઈ એને નામ આપ્યું કરવત. મોક્ષ અધિકારમાં એને છીણીનું નામ આપ્યું છે, અહીંયા કરવતનું નામ આપ્યું છે. કરવતનું ઉપમા જરા વધારે અહીંયા બંધ બેસતી છે એટલા માટે કે કરવત બે ટુકડા કરવાનું ત્યારે વારંવાર ચલાવવી પડે. છીણી તો એક ગાય બે કિટકા કરે, આ વારંવાર આમનામ આમનામ ખેંચા ખેંચ કરે ત્યારે બે કટકા કરવત કરવત. તો આ ભેદને વારંવાર કરે ત્યારે અનુભવ થાય. અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી જ્ઞાનને અને રાગને જુદા પાડવાની કરવતથી વારંવાર એ પ્રક્રિયા કરે ને ત્યારે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય. માટે કરવતનો સંવર કરાવવો છે ને, સંવર નથી પ્રગટ થયો અને સંવર કરાવવો છે. એટલે શેના વડે એને જુદું પાડ્યું? અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વડે જુદું પાડ્યું. અંતરંગમાં સૂક્ષ્મ જ્ઞાન વેદન છે એને ગ્રહણ કર્યું, એને વેદ્યું, એને અનુભવ્યું, ત્યારે રાગથી જ્ઞાન જુદું પડી ગયું. ભાવાર્થામ છે કે શુદ્ધ જ્ઞાન માત્ર તથા રાગાદી અશુદ્ધપણું એ બંનેનો ભિન્ન ભિન્નપણે અનુભવ કરવાનો અતિ સૂક્ષ્મ છે. અનંતકાળમાં આ નથી કર્યું. બધા જીવોનો રાગનું જ્ઞાન એક દશામાં છે, પણ રાગથી ક્યારે જુદો નથી પડ્યો, એ પ્રકારનો પુરુષાર્થ નથી કર્યો. સૂક્ષ્મ છે એ વિષય, જરા અંદરનો જ્ઞાનનો સૂક્ષ્મ વિષય છે. શુદ્ધ જ્ઞાન માત્ર પોતે તથા રાગાદી અશુદ્ધપણું એ બંનેનો ભિન્ન ભિન્નપણે અનુભવ કરવાનો અતિ સૂક્ષ્મ છે. કેમ કે રાગાદી અશુદ્ધપણું ચેતન દેહ જેવું દેખાય છે, ચારિત્ર ગુણનો વિપરીત પર્યાય છે ને, એ ચેતન જેવું દેખાય છે. રાગ તો આત્મા કરે છે, કર્મમાં થોડું થાય તો બીજા પદાર્થમાં શું થોડો થાય છે, આત્મામાં થાય છે, એટલે એમાં ચેતનનો આભાસ થાય છે. તેથી અતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી એને જોવું પડે છે એમ કે છે. અતિ સૂક્ષ્મ દ્રષ્ટિથી એને જોવું પડે છે. અહીંયા એક દ્રષ્ટાંત એમણે આપ્યો છે, સરસ આપ્યો છે. કેમ કે રાગાદી અશુદ્ધપણું ચેતન જેવું દેખાય છે, જેમ પાણી કાદવ સાથે મળવાથી મેલું થાય, એટલે પાણી મેલું એમ આપણે કહીએ. શું કહીએ? પાણી મેલું. માટી અંદર ભરી ડોળું થઈ ગયું એટલે પાણી મેલું એમ કહીએ. પાણી પાણી જ રહીએ, માટીનું પાણી થાય નહીં કોઈ દિવસ, અને પાણીની માટી થાય નહીં. પાણીમાં ધૂળ પડે, માટી પડે એટલે પાણી ડોળું દેખાય. આ વરસાદનું પાણી રસ્તા પર ડોળું રહે છે. આપણે એમ માટી ઓગળી ગઈ પાણીમાં, પણ એ રચકણો જરા છૂટા પડી ગયા, પાણી જેવા પ્રવાહિત થઈ ગયા. માટી માટી છે ને પાણી પાણી છે. ફટકડી ફેરવો એટલે એ ડોળ બધો નીચે બેસી જશે, નિર્મળ પાણી ઉપર આવી જશે. જો માટી પાણી થયું હોત એટલે પાણી મેલું થયું હોત તો શુદ્ધ કોઈ બી ન થાત. એમ જીવની દશામાં અશુદ્ધપણું રાગાદી અનાદિથી હોવા છતાં જ્ઞાન મેલું નથી થયું એમ કે છે. એકાંત શુદ્ધ છે. કેવું છે? એકાંત શુદ્ધ છે અને અનુભૂતિ સ્વરૂપ, વેદન સ્વરૂપ છે, એવું જ્ઞાનનું સ્વરૂપ છે. જેમ પાણી કાદવ સાથે મેળવવાથી મેલું થયું છે, તો પણ પાણીના સ્વરૂપનો અનુભવ કરતા સ્વચ્છતા માત્ર પાણી છે. મેલું છે તે કાદવની ઉપાધિ છે. મેલું હતું ત્યારે પણ એના સ્વચ્છ સ્વરૂપને જ્ઞાનમાં લઈને ફટકડી ફેરવી. ફટકડી ક્યારે ફેરવી? કે પાણી હજી ચોખ્ખું છે એમ ખબર પડી ત્યારે. મેલી અવસ્થા વખતે એની શુદ્ધતા એની નિર્મળતાને જ્ઞાનમાં લીધી ત્યારે ફટકડી ફેરવી ને. નહીંતર તો મેલું પીએ થાય છે, પાણી મેલું થતું જ નથી. તો સંયોગ થયો છે માટેનો. તેમ હું સ્વભાવનો ફરે તો વસ્તુનો નાશ થઈ જાય. કેમ કે એનું સર્વસ્વ છે. વસ્તુનો જે મૂળ સ્વભાવ છે એનું સર્વસ્વ છે. જો સ્વભાવનો ફેરફાર થઈ જાય તો સર્વસ્વ નાશ પામે, વસ્તુનો નાશ થાય, કોઈ દી ન બને. તેમ રાગાદી પરિણામના કારણે જ્ઞાન અશુદ્ધ એમ દેખાય છે. રાગ મને થયો, ક્રોધ મને થયો એમ જીવને દેખાય એટલે અનુભવ કરે છે. એ વખતે પણ શું જ્ઞાન તો જાણપણા માત્ર છે, જ્ઞાન તો જાણપણા માત્ર છે. મને દુઃખ પડ્યું, દુઃખી થઈને રડવા મને. એવું તો જ્ઞાન તો જાણપણા માત્ર છે. અત્યારે શિયાળો છે, ઠંડા પાણી કોઈ કોઈ ના આવ્યા છે. આત્માને જ્ઞાન થયું છે. શું થયું છે? આત્માને ઠંડુ લાગ્યું નથી, કેમ કે જ્ઞાન ઠંડુ થયું નહીં. જ્ઞાન ટાઢું ન પડ્યું, શરીર ટાઢું પડે ત્યારે પણ જ્ઞાન ટાઢું નથી પડતું. એ તો જ્ઞાન પણ આ માત્ર છે. અશુદ્ધ રાગાદી પરિણામ થાય ત્યારે પણ એ જાણપણા માત્ર છે. પૂજા વેગે ત્યારે પણ જાણપણા માત્ર છે. જાણપણા માત્ર એનું જે મૂળ સ્વરૂપ છે એનો નાશ કદી થતો નથી, એમાં ફેરફાર થતો નથી. જ્ઞાન તો જાણપણા માત્ર છે, રાગાદી અશુદ્ધ પણ તો એક ઉપાધિ ભાવ છે, આકુલતાવાળો ભાવ છે. અને મને થયું એમાં ઉપાધિ વોરી, એને મફતની ધારણ કરી એનું નામ વોરી. કારણ વગર એને અંગીકાર કર્યો રાગને, ઉપાધિને, એને ઉપાધિ વોરી. શું જરૂર હતી કે છે કારણ વગર અમથો અમથો ઉપાધિ કરે છે? જ્ઞાન માત્ર જ્ઞાન રૂપે છે. એમાં આ શરીર મારું એટલે ઉપાધિ થઈ ઉભી, આ કુટુંબ મારું એટલે ઉપાધિ થઈ ઉભી. થઈ ન થઈ થાય, કેમ કે એમાં આકુલતા છે, ઉપાધિ છે. જ્ઞાન તો જ્ઞાન માત્ર છે, છતાં પણ બીજામાં પોતાપણું કરે એટલે ઉપાધિ આવ્યા વગર એ રાગાદી ઉપાધિ માત્ર છે. એ ઉપાધિ પણ જેને છોડ્યું છે એવા સમ્યક દ્રષ્ટિ જીવો, સંતો અર્થાત સમ્યક દ્રષ્ટિ જીવો, વર્તમાન સમયમાં શુદ્ધ જ્ઞાનના અનુભવને આસ્વાદો. એ જ્ઞાનનો તમે તો શુદ્ધ જ્ઞાનનો જ અનુભવ કરી દો. તમને રાગ હોય તો એ રાગનો અનુભવ એને જુદો પાડી દીધો તમારા જ્ઞાનાનુભવના કારણે. કેવા છે તે સમય દ્રષ્ટિ જીવો સમય પુરુષો કે અધ્યાસિતા. હા, શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે જીવન જેમનો, એમનો પરિણામ કયો કે એમનું જીવન કયો? પોતાના શુદ્ધ જ્ઞાન સ્વરૂપને, શુદ્ધ જ્ઞાનને અનુભવે છે, એ જ એમનું પરિણામ છે, એ જ એમનું જીવન છે. શું વળી કેવા છે કે દ્વિતીય ચ્યુતા, હે વસ્તુને અથવા પોતાના જ્ઞાનથી બીજી ચીજને દ્વિતીય તો બીજું એ બધું બીજું બધું રહી જ છે, એને અવલંબતા નથી. જાણે છે બધું પણ અવલંબતા નથી એમ કે છે. બીજી વસ્તુને એ વસ્તુને અવલંબતા નથી, જાણે જોઈએ ઠીક વાત છે, અવલંબે નહીં, અવલંબે તો થઈ ગયો. એટલે જ્ઞાની છે પોતાના સ્વરૂપના અવલંબનમાં છે, બીજાનું અવલંબન કરતા નથી, એવું એમનું સ્વરૂપ છે. આખા કળશમાં આગળ પાછળની અનુભવની, પહેલા અનુભવની વાત કરી, પાછળ અનુભવીની વાત કરી, અને વચ્ચે અનુભવ કેવી રીતે થાય છે એ વાત કરી. ટીકાની શૈલી જે કળશ તો કળશની રીતે રચાયેલો, પણ એમને ફ્રેમિંગ બહુ સારું કર્યું, કેવી રીતે અનુભવ કરવો છે, અવલોકન કરતા 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 મારી નાના અવલોકનમાં આવે, પછી અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી ભિન્ન જ્ઞાનનો જ્ઞાન વેદનનો અનુભવ કરે, ત્યારે ભેદ જ્ઞાન થઈ અને શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય, એ મોક્ષનો માર્ગ છે, મોક્ષનો મૂળ છે. અહીંથી મોક્ષ શરૂ થાય છે.
સુખદા